વચનામૃત ગઢડા પ્રથમનું 65મું આકાશની ઉત્પત્તિ લયની રીત. દેહની અંદર ને બહાર રહેલ સુષુમણા નાડીનું રૂપ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાના લયના પ્રકાર. ભગવાનની જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ ને ઈચ્છાશક્તિનું રૂપ. સંવત 1876ના ફાગણવદી 14મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા. તે સમયે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. કેમ જે પ્રશ્ન ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે આકાશની ઉત્પત્તિ ને લય તે કીએ પ્રકારે છે? ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ ને લય છે પણ જે આકાશ સર્વનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહીં અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે સુષુમણા નાડી તે દેહને માહેલી કોરે કેમ રહી છે ને દેહથી બહાર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત છે ને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે ને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાડીઓ છે ને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે ને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈડા પિંગળા નાડીને વિશે ચંદ્ર સૂર્ય છે. ઇત્યાદિ સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીવવાના અંતને પામે ત્યારે વરુણદેવ પમાય છે અને વાક ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને શિષ્ટના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે, અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે, અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે, ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પર પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમણા કહીએ. એવી રીતે સુષુમણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે. પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે, ને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે, અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય, ને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે, અને જ્યારે ઉપશમપણે કરીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે સુષુપ્તિને વિશે લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે, ને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ ને ઈચ્છા શક્તિ છે તે કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા, જે એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય, એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા, જે આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે, અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે ને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે, અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે, અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જળ થઈ જાય છે, અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. જે હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે કે આ મારું નામ છે કે આ મારું રૂપ છે કે હું દેવ છું કે મનુષ્ય છું કે બાળક છું કે વૃદ્ધ છું કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું, ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વ ક્રિયાનું જ્ઞાન આપે છે, તેને જ્ઞાન શક્તિ કહીએ. અને એ જીવ જે જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ. અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છાશક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઈચ્છાશક્તિ કહીએ. અને એ જીવને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી, એ તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે, કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહીં. શા માટે જે ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં આવાય નહીં અને સુષુપ્તિમાં પણ જવાય નહીં, અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં આવાય નહીં. એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મ ફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે. પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ ને ઈચ્છાશક્તિ તે રહી છે એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 65મું.
ગઢડા પ્રથમના 65મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે તમોગુણનું કાર્ય જે આકાશ તેની ઉત્પત્તિ ને લય કહ્યો છે, પણ સર્વાધાર આકાશનો લય નથી કહ્યો. બીજી બાબતમાં પિંડની ને બ્રહ્માંડની એકતા કહી છે ને સુષુમણા નાડીનું અંત બ્રહ્મરંધ્ર કહ્યું છે. તે બ્રહ્મરંધ્રને પામે ત્યારે મૂળ પુરુષના તેજને દેખે છે. ત્રીજી બાબતમાં સ્નેહે કરીને અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રતનો લય થાય છે, અને મને કરીને ચિંતવન કરતા કરતા સ્વપ્નને વિશે અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે, અને ઉપશમપણે કરીને અમારી મૂર્તિનું ચિંતવન કરતા કરતા સુષુપ્તિને વિશે અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે. ચોથી બાબતમાં જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થાનું ફળ તેને જીવ પોતાની ઈચ્છાથી અથવા કર્મે કરીને ભોગવી શકતો નથી. અમે ભોગવાવીએ તે અવસ્થાના ફળને ભોગવી શકે છે એમ કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં સમાધિએ કરીને આકાશની ઉત્પત્તિ ને લય કહ્યું, તે કેવી રીતે સમજવો? ઉત્તર 1. જેમ ઇન્દ્રિયોના છિદ્રની વૃદ્ધિ થવે કરીને અને સંકોચ પામવે કરીને ઉત્પત્તિ ને લય છે, તેવી રીતે સમાધિવાળા સમાધિમાં જાય છે ત્યારે નાડીઓ જીવમાં ખેંચાઈને સંકોચને પામે છે, ત્યારે આકાશ લય પામે છે, અને જ્યારે સમાધિમાંથી બહાર આવે છે ત્યારે નાડીઓ વિકાસને પામે છે, ત્યારે આકાશ ઉત્પન્ન થાય છે. એવી રીતે સમાધિને વિશે આકાશની ઉત્પત્તિ ને લય છે. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં ઇન્દ્રિયોના અંતને પામે ત્યારે દેવને પામે એમ કહ્યું, તે શી રીતે પમાતું હશે? ઉત્તર 2. યોગાભ્યાસ વાળો હોય તે જે જે નાડીને જે જે ઇન્દ્રિયો સાથે એકતા હોય તે તે નાડીએ જીવને ચડાવે ને તે નાડીના અંતને પામે ત્યારે તે ઇન્દ્રિયના દેવને દેખે. પ્રશ્ન 3. ચોથા પ્રશ્નમાં ભગવાનની જ્ઞાન શક્તિના અવલંબને કરીને જીવ જ્ઞાન પામે છે અને ભગવાનની ક્રિયાશક્તિને અવલંબને કરીને જીવ ક્રિયા કરે છે ને ભગવાનની ઈચ્છાશક્તિને અવલંબને કરીને જીવ પદાર્થની ઈચ્છાને પામે છે એમ કહ્યું ત્યારે તો કર્મના કરતા ભગવાન થયા ત્યારે પુણ્ય પાપ જીવને માથે ન રહ્યું અને પ્રથમના 29માં અને 78માં વચનામૃતમાં પવિત્ર દેશકાળાદિક સેવવા એમ કહ્યું છે તે જ્યારે કર્મના કરતા ભગવાન હોય ત્યારે જીવને રૂડા દેશાદિક સેવવાનું શું પ્રયોજન છે કેમ જે કર્મ તો ભગવાન કરાવે ત્યારે જ થાય છે માટે એ પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ઉત્તર 3 જીવે 3 ગુણ પ્રધાનપણે પૂર્વે કરેલા કર્મ તે કર્મનું ફળ ત્રણેય અવસ્થાઓમાં ભોગવાય છે તે ફળ ભોગવવા તેમાં ભગવાનની ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ ને જ્ઞાનશક્તિ ભળે તો ભોગવાય પણ કેવળ જીવની ઈચ્છાથી કે કર્મે કરીને ફળને ભોગવી શકાતા નથી એમ કહ્યું છે પણ જીવ જે જે કર્મ કરે છે તેમાં તો ભગવાનની એકે શક્તિ ભળતી નથી માત્ર ફળ ભોગવવામાં ભળે છે પણ કર્મ કરવામાં ભળતી નથી કર્મ તો બુદ્ધિ અનુસારે ને સંગાનુસારે કરે છે તે સારંગપુરના 6 વચનામૃતમાં કહ્યું છે જે જીવને ત્રણેય અવસ્થાઓના ફળને ભોગવાવનારા ભગવાન છે પણ કર્મ કરાવનારા ભગવાન છે એવું ક્યાંય કહ્યું નથી માટે સારા દેશાદિક સેવવા ને સંતનો સંગ રાખવો ને નિયમમાં વર્તવું જો નિયમમાં વર્તે નહીં તો કરેલા કર્મ જીવને ભોગવવા પડે તે જેતલપુરના 5મા વચનામૃતમાં અમારા નિયમ નહીં પાળો તો અમારે ને તમારે લેવા દેવા નથી એમ કહ્યું છે ઇતિ ગઢડા પ્રથમના 65મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.